લૂકની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય પહેલો. આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. માટે ઓ નેકનાદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સગળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો, એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તું જાણે. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખારિયા નામે એક યાજક હતો. તેની પત્ની હારનની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું કારણ કે એલિઝાબેથ વાંઝણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચડાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વખતે લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઉભેલો તેને દેખાયો. તેને જોઈને ઝખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે ઝખારિયા, બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષરસ કે દારૂ તે પીશે નહીં. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇઝરાયેલના ઘણા વંશોજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે પિતાના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચલાવવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. ઝખારિયાએ દૂતને પૂછ્યું કે મને શાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઉભો રહેનાર ગાબ્રિયલ હું છું અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. અને જો એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ ને કર્યો નહીં. લોકો ઝખારિયાની વાત જોતા હતા ને તેના મંદિરમાં વાર લાગી માટે અચંબો પામતા હતા. તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહીં. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તેઓને ઇશારો કરતો હતો ને મૂંગો રહ્યો. તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો. તે દિવસ પછી તેની પત્ની એલિઝાબેથને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે ગુપ્ત રહી ને કહ્યું કે માણસોમાં મારું મેણું ટાળવા સારું, મારા પર પ્રભુએ પોતાની કૃપાદ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કહ્યું છે. 6 મહિને ગાબ્રિયલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામેલી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને અપરાધ પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથે પણ ગર્ભમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંઢણી કહેવાતી હતી તેના છઠ્ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યાં દૂત તેની પાસેથી ગયો. તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે ઝખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે? કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં હરખથી કૂદ્યું. જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે, અને દેવ મારા તારનારમાં મારો આત્મા રખાયો છે, કારણ કે તેણે પોતાની દાસીની દિનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે. જેઓ તેનું ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે. તેણે પોતાને ભુજે બળ દેખાડ્યું છે, અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે. તેણે સરદારોને રાજ્યસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેણે દીનજનોને ઊંચા કર્યા છે. તેણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા બાપ દાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ પર તેના વંશજ પર સદા દયા રાખવાનું સંભાળીને તેણે પોતાના સેવક ઇસરાયેલને સહાય કરી. મરિયમ આશરે 3 મહિના સુધી તેની સાથે રહી, ને પછી પોતાને ઘેર ગઈ. હવે એલિઝાબેથના દિવસ પૂરા થયા એટલે તેને દીકરો થયો. તેના પડોશીઓએ અને સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યા. 8મે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યા, ત્યારે તેઓ તેના પિતાના નામ પરથી તેનું નામ ઝખારિયા પાળત. પણ તેની માએ તેઓને કહ્યું કે એમ નહીં, પણ તેનું નામ યોહાન પાળવું. તેઓએ તેને કહ્યું કે તારા સગામાના કોઈનું એવું નામ પાળેલું નથી. તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે તું તેનું શું નામ પાળવા માંગે છે? ત્યારે તેણે પાટી માંગીને તેના પર લખ્યું કે તેનું નામ યોહાન છે. એથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત તેનું મોં ઓગળી ગયું, ને તેની જીભ છૂટી ગઈ, ને તે દેવની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. વળી જેઓ એ વાતો સાંભળી તેઓ સઘળાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું કે ત્યારે આ છોકરો કેવો થશે, કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો. તેના પિતા ઝખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે ઇસરાયેલનો દેવ પ્રભુ સ્તુત્યમાન થાવ, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોના મોંથી તેણે જે કહ્યું હતું તે પ્રમાણે તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું શિંગ ઊભું કર્યું છે, કે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે, એ માટે કે તે આપણા બાપ દાદાઓ પ્રત્યે દયા દેખાડે તથા પોતાનો પવિત્ર કરાર સંભાળે. એટલે તેણે આપણા પિતા ઇબ્રાહીમની આગળ જે સમ ખાધા તે માટે કે તે આપણે સારું એવું કરે કે આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીએ. નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયપણાથી તેની સેવા કરીએ. અને ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે તથા તેના લોકના પાપની માફી મળવાથી જે તારણ છે તેનું જ્ઞાન તું તેઓને આપે. આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય. છોકરો મોટો થયો અને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇસરાયેલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો. લૂકની લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય બીજો. તે દિવસોમાં કૈસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. કુરિનિયસ સીરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને યુસફ પણ ગાલિલના નાઝેત શહેરમાંથી યહૂદિયા મધ્ય દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેબિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાન હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દિવસ પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને કપડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા નહોતી. દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે માટે નિશાની છે કે તમે એક બાળકને કપડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તે ગભાણમાં સૂતેલા બાળકને તેઓ દીઠા. તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારા અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આઠ દિવસ પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું કે જે નામ તે પેટર રહ્યો ત્યાર પહેલા દૂતે પાડ્યું હતું. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને ત્યારે પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા માટે તેઓ તેને યરૂશાલેમ લાવ્યા. ત્યારે જુઓ સિમિયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મરશે નહીં. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેના માતા પિતા તેને અંદર લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારું તારણ જોયું છે. તેને સર્વ લોકની સન્મુખ તે સિદ્ધ કર્યું છે. વિદેશીઓને પ્રકાશ આપવા માટે તથા તારા ઇસ્રાયેલ લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. તેના સંબંધી જે વાતો કહેવામાં આવી હતી તેથી તેના માતા પિતા અચરજ થયા હતા. સિમિયોને તેઓને આશીર્વાદ દીધો અને તેની મા મરિયમને કહ્યું કે જો આ બાળક ઇસ્રાયેલમાંના ઘણાના પડવા ત્યાં પાછા ઉઠવા સારું ત્યાં જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે, હા, અને તારા પોતાના જીવને તરવાર વિંધી નાખશે એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય. આસેરના કુળની ફનુએલની દીકરી હાના નામે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. તેણે તે જ વખતે ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, અને જેઓ યરૂસાલેમના ઉદ્ધારની વાત જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી તેઓ ગાલિલમાં પોતાના શહેર નાઝરેત પાછા ગયા. તે છોકરો મોટો થયો અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને દેવની કૃપા તેના પર હતી. તેના માતા પિતા વર્ષો વર્ષ પાસખા પર્વમાં યરૂસાલેમ જતા હતા. તે 12 વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા. પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યા ત્યારે છોકરો ઈસુ યરૂસાલેમમાં પાછળ રહ્યો, અને તેના માતા પિતાને તેની ખબર પડી નહીં. પણ તે સંઘમાં હશે એમ ધારીને તેઓ એક મજલ જેટલે ગયા. પછી પોતાના સગાઓમાં તથા ઓળખીતાઓમાં તેને શોધ્યો. તેઓને મળ્યો નહીં ત્યારે તેઓ તેને શોધતા યરૂસાલેમ પાછા ગયા. 3 દિવસ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરૂઓની વચમાં બેઠેલો તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો. જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા. તેને જોઈને તેઓ અચરથી પામ્યા. તેની માએ તેને પૂછ્યું કે દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો તારા પિતાએ તારા મેં દુઃખી થઈને તારી શોધ કરી. તેઓને તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતા નહોતા કે મારા પિતાને ત્યાં મારે હોવું જોઈએ? આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહીં. તે તેઓની સાથે ગયો અને નાઝરેત આવીને તેઓને આધીન રહ્યો, અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. લૂકની લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 3. હવે તિબેરિયસ કૈસરની કારકિર્દીને 15મે વર્ષે, જ્યારે પોન્તિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો તથા હેરોદ ગાલિલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ યટુરિયા તથા ત્રાખોનિતિયા દેશનો રાજા હતો, તથા લુસાનિયાસ અબિલેનીનો રાજા હતો, અને અન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા. તે વખતે ઝખારિયાના દીકરા યોહાનની પાસે રાનમાં દેવનું વચન આવ્યું. તે યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને માટે પસ્તાવાનો બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો. યશાયા પ્રબોધકના વચનોના પુસ્તકમાં લખેલું છે કે રાનમાં ઘાંટો પાડનારની વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા પાદરા કરો. હરેક નીચાણ પુરાશે, હરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે, વાંકું સીધું કરવામાં આવશે, ખાડા ટેકરાવાળા માર્ગ સપાટ થશે, અને સર્વ દેહધારી દેવનું તારણ જોશે. ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાશવાને તમને કોણે ચેતવ્યા? તો પસ્તાવો કરના અને શોભે એવા ફળ ઉપજાઓ, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે ઇબ્રાહીમ અમારા પિતા છે, કેમ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી ઇબ્રાહીમને સારું વંશ ઉત્પન્ન કરી શકે છે. વળી હમણાં ઝાડોની જળ પર કુહાળો લગાડેલો છે, માટે જે કોઈ ઝાડ સારા ફળ આપતું નથી તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. લોકોએ તેને પૂછ્યું કે તો અમારે શું કરવું? તેણે તેઓનો ઉત્તર આપ્યો કે જેની પાસે 2 અંગરખા હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે, જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે. દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. ને તેને પૂછ્યું કે ઉપદેશક, અમારે શું કરવું? તેણે તેઓને કહ્યું કે તમારે માટે જે નિમેલું છે તે કરતા જબરજસ્તીથી વધારે ન લો. સિપાહીઓએ પણ તેને પૂછ્યું કે અમારે શું કરવું? તેણે તેઓને કહ્યું કે કોઈના પર જબરજસ્તી ન કરો, તેમજ કોઈના પર ખોટું તહમત ન મૂકો, અને તમારા પગારથી સંતોષી રહો. લોક મસીહની વાત જોતા હતા અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે એ ખ્રિસ્ત હશે કે નહીં. ત્યારે યોહાને સર્વને કહ્યું, હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતા જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાદળી છોડવા હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે, તેનું સુપડું તેના હાથમાં છે, તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે, પણ ભૂસું તે ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે. તેણે બીજો ઘણો બોધ કરતા લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી, પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે જે ભૂંડા કામ તેણે કર્યા હતા તે બધાને લીધે યોહાને ઠપકો દીધો હતો કે તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. હવે સર્વલોક બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હતો. એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે તે આશરે 30 વર્ષનો હતો અને ધાર્યા પ્રમાણે તે યુસફનો દીકરો હતો, જે એલીનો દીકરો, જે મથાતનો, જે લેવીનો, જે મલખીનો, જે અન્યાનનો, જે યુસફનો, જે મતિથ્યાનો, જે આમોસનો, જે નહુમનો, જે હેસલીનો, જે નગઈનો, જે માથનો, જે માતિથ્યાનો, જે શિમયનો, જે યોસેખનો, જે યોદાનો, જે યોહાનનનો, જે રેસાનો, જે ઝરુબાબેલનો, જે શાલતિયલનો, જે નેરીનો, જે મલખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે આલમદાબનો, જે એરનો, જે યેશુનો, જે એલિયાઝારનો, જે યોરીમનો, જે મથાતનો, જે લેવીનો, જે સિમિયોનનો, જે યહુદાનો, જે યુસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો, જે મલૈયાનો, જે મિન્નાનો, જે મતાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, જે રિશાયનો, જે યોબેદનો, જે બોઆઝનો, જે સાલમોનનો, જે નાશોનનો, જે આમિનાદાબનો, જે આર્નીનો, જે હેસરોનનો, જે પેરેસનો, જે યહુદાનો, જે યાકુબનો, જે ઇસાકનો, જે ઇબ્રાહીમનો, જે તેરાનો, જે નાહોરનો, જે સરુગનો, જે રયુનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો, જે કાઇનાનનો, જે અર્પક્ષદનો, જે શેરનો, જે નૂનો, જે લામેકનો, જે મથુસેલાનો, જે હનોકનો, જે યારેદનો, જે મહાલલેલનો, જે કાઇનાનનો, જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે દેવનો દીકરો હતો. લૂકની લખેલી સુવાર્તા એનો 4 અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 4. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો ને 40 દિવસ સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. તે દરમિયાન શૈતાનથી તેનું પરીક્ષણ થતું. તે દિવસોમાં તેણે કંઈ ખાધું નહીં ને તે પૂરા થયા પછી તે ભૂખ્યો થયો. શૈતાને તેને કહ્યું, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી થઈ જાય. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં જીવશે. પછી તે તેને ઊંચી જગાએ લઈ ગયો અને એક પળમાં જગતના સગળા રાજ્ય તેને દેખાડ્યા. શૈતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તો મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો એ સગળું તારું થશે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું ને એકલા તેની જ સેવા કરવી. પછી તે તેને યરૂસાલેમ લઈ ગયો ને મંદિરના બુરજ પર તેને ઊભા રાખીને તેણે કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો અહીંથી નીચે પડ, કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ કહેલું છે કે કે તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવું. પછી શૈતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેની પાસેથી ગયો. ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો અને સઘળાથી તે માન પામતો. નાઝરેત જ્યાં તે ઉછર્યો હતો ત્યાંથી આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સાર ઉભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જે નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા, પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી. તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. બધાએ તેના વિશે સાક્ષી આપી અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી હતી તેથી તેઓએ અચરજ થઈને કહ્યું કે શું એ યુસફનો દીકરો નથી? તેણે તેઓને કહ્યું કે આ કહેવત તમે નિશ્ચય મને કહેશો કે વૈદ તું પોતાને સાજો કર. કપરનહુમાં કરેલા જે જે કામો વિશે અમે સાંભળ્યું છે તેવા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર. તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી, પણ હું તમને સાચું કહું છું એલિયાના સમયમાં 3.5 વર્ષ સુધી આકાશ બંધ રહ્યું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તે વખતે ઇસરાયેલમાં ઘણી વિધવાઓ હતી અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહીં, પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. વળી એલિશા પ્રબોધકના જમાનામાં ઇસરાયેલ દેશમાં ઘણા કોડિયા હતા, પણ આરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. એ વાત સાંભળીને સભામાંના સઘળા ક્રોધે ભરાયા અને તેઓ ઉઠીને તેને શહેર બહાર ખાડી મૂક્યો અને તેને નીચે પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કિનારીએ તેઓ તેને લઈ ગયા, પણ તેઓની વચમાં થઈને ચાલ્યો ગયો. તે ગાલિલના કફરનહુમ નામે શહેરમાં આવ્યો. વિશ્રામવારે તેઓને બોધ કરતો હતો અને તેઓ તેના બોધથી અચરજ થયા, કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું. સભાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો. તેણે મોટે ઘાંટે બૂમ પાડીને કહ્યું કે અરે ઈસુ નાઝારી, તારે ને મારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે તે હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળ. ભૂત તેને લોકની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળ્યું, તેથી બધાને અચરત લાગ્યું. તેઓએ અંદર કહ્યું કે આ તે કેવું વચન છે, કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે એટલે તેઓ નીકળી જાય છે. આસપાસના પ્રદેશની સર્વ જગાએ તેને વિશે ચર્ચા ફેલાઈ ગઈ. સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયો. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો ને તેના હકમાં તેઓએ તેને વિનંતી કરી. તેણે તેની પાસે ઉભા રહીને તાવને ધમકાવ્યો એટલે તેનો તાવ ઉતરી ગયો અને તરત ઉઠીને તેઓની સરભરા કરવા લાગી. સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં નાના પ્રકારના રોગથી પીડાતા માણસો હતા તેઓ તેમને તેની પાસે લાવ્યા અને તેણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ઘણામાંથી ભૂતો પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે. તેણે તેઓને ધમકાવ્યા અને બોલવા દીધા નહીં, કેમ કે તેઓ જાણતા હતા કે તે તો ખ્રિસ્ત છે. દિવસ ઉગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્જળ ઠેકાણે ગયો અને લોકો તેની શોધ કરતા કરતા તેની પાસે આવ્યા અને તેઓની પાસેથી જાય નહીં માટે તેઓએ તેને અટકાવવાનો યત્ન કર્યો, પણ તેણે તેઓને કહ્યું કે મારે બીજા શહેરમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે. આ પ્રમાણે ગાલિલના સભાસ્થાનોમાં તે વાત પ્રગટ કરતો ફર્યો. લૂકની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 5મો. હવે ઘણા લોક તેના પર પડા પડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરતના સરોવરને કાંઠે ઉભો રહ્યો હતો. તેણે સરોવરને કિનારે લાંઘરેલી બે હોડી જોઈ, પણ માછીઓ તે ઉપરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો ને તેને કાંઠેથી દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોનો બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કયાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીઓમાં હતા. તેઓને તેઓ ઇશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરત થયા. ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમા, હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે આવ્યા પછી તે બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. તે એક શહેરમાં હતો. ત્યારે જુઓ, એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો. તે ઈસુને જોઈને તેને પગે પડ્યો અને તેને વિનંતી કરી કે હે પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. તેણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું કે હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું. તેણે તેને તાકીદ કરી કે તારે આ વિશે કોઈને કહેવું નહીં, પણ તું જઈને યાજકને તારું શરીર દેખાડ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ. પણ ઈસુ સંબંધની ચર્ચા ઉલટી વધારે ફેલાઈ ગઈ અને ઘણા લોક સાંભળવા સારું તથા પોતાના મંદવાળથી સાજ થવા સારું તેની પાસે એકઠા થયા. પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતો. એક દિવસે તે બોધ કરતો હતો ત્યારે ગાલિલના હરેક ગામમાંથી, યહૂદિયાથી તો યરૂસાલેમથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા અને માંદા માણસોને સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેની પાસે હતું. જો કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા, તેને અંદર લઈ જઈને તેની આગળ મૂકવાનો તેઓ પ્રયત્ન કર્યો, પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેના ખાટલા સુધા ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. તેણે તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે હે માણસ, તારા પાપ તને માફ થયા છે. તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદર અંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા દેવ સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે? પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું કે તમે તમારા મનમાં શા તર્ક વિતર્ક કરો છો? તારા પાપ તને માફ થયા છે એમ કહેવું અથવા ઉઠીને ચાલ એમ કહેવું, એ બેમાંથી વધારે સહેલું કહ્યું છે? પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે એ તમે જાણો. માટે તેણે પક્ષઘાતીને કહ્યું કે હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. તરત તે તેઓની આગળ ઉઠીને જે પર તે સૂતો હતો તે ઊંચકીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ગયો. એથી સગળા વિસ્મિત થયા અને તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ ભયભીત થઈને કહ્યું કે આજ આપણે અજાયબ જેવી વાતો જોઈ છે. તે પછી તે ત્યાંથી નીકળ્યો ને લેવી નામે એક દાણીને દાણાની ચોકી પર બેઠેલો જોઈને તેણે કહ્યું કે મારી પાછળ ચાલ. તે સગળું મૂકીને ઉઠ્યો અને તેની પાછળ ગયો. લેવીએ પોતાને ઘેર તેને સારું મોટી મિજબાની કરી ને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માદા છે તેઓને છે. ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવા હું આવ્યો છું. તેઓએ તેને કહ્યું કે યોહાનના શિષ્યો તેમજ ફરોસીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તારા શિષ્યો તો ખાય પીએ છે. ઈસુએ તેઓને કહ્યું કે વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છું, પણ એવા દિવસ તો આવશે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે. તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે નવા કપડામાંથી કટકો લઈને કોઈ માણસ જૂના કપડાને થીગડું દેતું નથી. જો તે એવું કરે તો તે નવું ફાડી નાખશે અને વળી નવામાંથી લીધેલું કપડું જૂનાને મળતું નહીં આવશે. વળી નવો દ્રાક્ષરસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષરસ મશકોને ફાડી નાખશે અને પોતે ઢળી જશે ને મશકોનો નાશ થશે. પણ નવો દ્રાક્ષરસ નવી મશકોમાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષરસ પીધા પછી કોઈ નવો પીવા માંગતો નથી, કેમ કે તે કહે છે કે જૂનો સારો છે. લૂકની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 6. એક વિશ્રામવારના દિવસે તે ખેતરમાં થઈને જતો હતો ત્યારે તેના શિષ્યો કણસલા તોડતા હતા અને હાથે મસળીને ખાતા હતા. પણ ફરોશીઓમાંના કેટલાયે પૂછ્યું કે વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના મંદિરમાં જઈને ઝેરપેરી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી અને પોતાના સાથીઓને પણ આપી. વળી તેણે તેઓને કહ્યું કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. એક બીજા વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતો હતો ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહીં તે વિશે શાસ્ત્રીઓ તો ફરોશીઓ તાકી રહ્યા હતા, એ માટે કે તેના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે. પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેણે કહ્યું કે ઉઠીને વચમાં ઊભો રહે. એટલે તે ઉઠીને વચમાં ઊભો રહ્યો. પછી ઈસુએ તેઓને કહ્યું કે હું તમને પૂછું છું કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું, જીવને બચાવવો કે તેનો નાશ કરવો, એ બેમાંથી કયું ઉચિત છે? પછી તેણે ચો તરફ નજર ફેરીને તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર. તેણે આમ કર્યું એટલે તેનો હાથ સાજો થયો. પણ તેઓ બાવરા બની ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે ઈસુ વિશે આપણે શું કરીએ. તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દિવસ ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા, એટલે સિમોન જેનું નામ તેણે પિત્તર પણ પાડ્યું તેને તથા તેના ભાઈ આંદ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બારથોલમીને, માથીને તથા થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને તથા સિમોન જેને ઝેલોટિસ કહેતા હતા તેને, યાકૂબના ભાઈ યહુદાને, યહુદા ઈસ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને. તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઉભો રહ્યો. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહુદિયામાંના તથા યરૂસાલેમમાંના અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારું ત્યાં આવ્યા હતા, અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સવ્યા લોકો તેનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સઘળાને સાજા કરતું હતું. તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે. ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે કેમ કે તમે તૃપ્ત થશો. ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે કેમ કે તમે હસશો. જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમને બહાર કાઢશે, તમને મેણા મારશે અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે. તે દિવસે આનંદ કરો ને ખુશાલીમાં કૂદો, કેમ કે જુઓ આકાશમાં તમારું ફળ ઘણું છે, કેમ કે તેઓના બાપ દાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા. પણ તમ શ્રીમંતને અફસોસ છે કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો. ઓ હમણાંના ધરેલાઓ, તમને અફસોસ છે કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાં હસનારાઓ, તમને અફસોસ છે કેમ કે તમે શોક કરશો ને રડશો. જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે કેમ કે તેઓના બાપ દાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે એમ જ વર્ત્યા. પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે તમારા વૈરીઓ પર પ્રેમ કરો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો. જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારું પ્રાર્થના કરો. જે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો અંગરખો લઈ લે તેનાથી તારું બદન પણ પાછું રાખતો નહીં. જે કોઈ તારી પાસે કંઈ માગે તેને તે આપ, અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહીં. અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો. તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનાર પર પ્રીતિ રાખે છે. જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વેરીઓ પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો ને કચવાયા વગર ઉછીનું આપો, એથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાત પરના દીકરાઓ થશો. કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર પણ તે માયાળુ છે. માટે જેઓ તમારા પિતા દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ. કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો ને તમને કોઈ દોષિત નહીં ઠરાવશે. છોડો ને તમે છોડાશો. આપો ને તમને અપાશે. સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે શું આંધળો આંધળાને દોરી શકે? શું બંને ખાડામાં પડશે નહીં? શિષ્ય પોતાના ગુરુ કરતા મોટો નથી, પણ પ્રત્યેક જન સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે. તારી પોતાની આંખમાંનો ભારતીય ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનો તણકલું કેમ જુએ છે? અથવા તારી પોતાની આંખમાંનો ભારતીય ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ તારી આંખમાંથી મને તણકલું કાઢવા દે? ઓ ઢોંગી, તું પહેલા પોતાની આંખમાંથી ભારતીયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણકલું કાઢવાને તને સારી રીતે સૂઝશે. કેમ કે કોઈ સારા ઝાડને નઠારું ફળ આવતું નથી, વળી નઠારા ઝાડને સારું ફળ આવતું નથી. હરેક ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. કેમ કે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી અને ઊંટકંટા પરથી દ્રાક્ષા વીણતા નથી. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે. કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી? હરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તે પાળે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ. તે ઘર બાંધનાર માણસના જેવો છે કે જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે પૂર આવ્યું ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તે તેને હલાવી ન શક્યો કેમ કે તે સારી રીતે બાંધેલું હતું. પણ મારી વાતો જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયું અને તે ઘરનો સમૂળગો નાશ થયો. લૂકની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા એનો 7મો. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કપરનહમ આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેના આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો. તે તેના ઘરથી દૂર નહોતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલાવીને તેને કહાવ્યું કે પ્રભુ, તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા નીચે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં, પરંતુ શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાહીઓ છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર અને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેના પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માદા ચાકરને સાજો થયેલો જોયો. થોડી વાર પછી નાઇન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સાથે ગયા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મોયેલા માણસને બહાર લઈ જતા હતા અને તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડ નહીં. તે પાસે આવીને ઠાઠડીને અડક્યો એટલે ખાંધિયા ઉભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મરેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સઘળાને ભય લાગ્યું અને તેઓ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે અને દેવે પોતાના લોક પર પ્રેમ નજર કરી છે. તેના સંબંધની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ. યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી. ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજાની વાત જોઈએ. તે માણસોએ તેની પાસે આવીને તેને કહ્યું કે બાપ્તિસ્ત યોહાને તારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ. તે જ વખતે તેણે નાના પ્રકારના રોગથી તથા પીડાથી તથા ભૂંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા આંધળાઓને દેખતા કર્યા. તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જે જોયું તે સાંભળ્યું તે જઈને યોહાનને કંઈ સંભળાવો, એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મોયલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્થ પ્રગટ કરવામાં આવે છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાશે તેને ધન્ય છે. યોહાનના ખેપ્યા ગયા પછી તે લોકને યોહાન સંબંધી પૂછવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા ગયા હતા, શું પવનથી હાલતા બરૂને, પણ તમે શું જોવા ગયા હતા, શું ઝીણા કપડાં પહેરેલા માણસને. જુઓ, જેઓ ભપકાદાર કપડાં પહેરે છે તથા એશ આરામ ભોગવે છે તેઓ તો રાત દરબારમાં હોય છે, પણ તમે શું જોવા ગયા હતા, શું પ્રબોધકને. હું તમને કહું છું કે હા, પ્રબોધક કરતા જે ગણો મહાન તેને, જેના સંબંધી એમ લખેલું છે, જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું કે જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે. હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યા છે તેમાં યોહાન કરતા કોઈ મોટો થયો નથી, તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે તે તેના કરતા મોટો છે. એ સાંભળીને સર્વ લોક તથા દાણીઓ જેઓ યોહાનના બાપ્તિસ્તમાંથી બાપ્તિસ્તમાં પામ્યા હતા તેઓએ દેવ યથાર્થ છે એમ કબૂલ કર્યું. પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્તમાં પામ્યા નહોતા, માટે તેઓને વાસ્તે દેવનો જે ઇરાદો હતો તેને તેઓએ નિરર્થક કહ્યો. આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું, તેઓ કોના જેવા છે. તેઓ તો છોકરાના જેવા છે કે જેઓ ચૌટામાં બેસીને એકબીજાને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે વિલાપ કર્યો પણ તમે રડ્યા નહીં, કેમ કે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષરસ પીતો આવ્યો નથી, પણ તમે કહો છો કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર. પરંતુ જ્ઞાન પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે. કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જાણે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગે મરમરની એક બાટલી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂંછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર ચોળ્યું. તે જોઈને જે ફરોશીએ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અડકે છે તે કોણ ને કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈ કહેવું છે. તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે. ઈસુએ કહ્યું, એક લેણદારને બે દેવાદાર હતા. એકને 500 દિનારનું દેવું અને બીજાને 50નું હતું. જ્યારે તેઓની પાસે વાડી આપવાનું કંઈ નહોતું ત્યારે તેણે બંનેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે? સિમોને ઉત્તર આપ્યો કે મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે. તેણે કહ્યું, તે વાજબી નિર્ણય કર્યો. પછી તેણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું કે આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ ધોવાને સારું તે મને પાણી આપ્યું નહીં, પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછ્યા છે. તે મને ચુંબન કર્યું નહીં, પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તે મારે માથે તેલ છોડ્યું નહીં, પણ તેણે મારા પગે અત્તર છોડ્યું છે. માટે હું તમને કહું છું કે એના પાપ ઘણા છે તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો છે. પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. ત્યાર પછી એણે એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે. તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે કોણ છે કે જે પાપને પણ માફ કરે છે. પણ તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા. લૂકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 8મો. થોડી મુદત પછી તે શહેર શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાર્તમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગદાલાની મરિયમ, જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા, તે હેરોદના કારભારી ખુઝાની પત્ની યોહાના, સુસાના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી તેઓ પણ તેની સાથે હતી. જ્યારે ઘણા લોકો એકઠા થયા અને શહેર શહેરના લોકો તેની પાસે આવ્યા ત્યારે તેણે દ્રષ્ટાંત દ્વારા કહ્યું કે વાવનાર બી વાવવાને ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાક બી માર્ગની કિનારીએ પડ્યા. તે પગ નીચે ખૂંદાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે ખાઈ ગયા. બીજા બી પથ્થર પર પડ્યા અને તેને ભીનાશ નહીં મળવાથી ઉગ્યા એવા તે ચીમળાઈ ગયા. બીજા કાંટામાં પડ્યા, કાંટાઓએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યા. વળી બીજા સારી જમીનમાં પડ્યા, તે ઉગ્યા અને તેને 100 ગણું ફળ આવ્યું. એ વાતો કહેતા તેણે ઘાંટો પાડીને કહ્યું કે જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે એ દ્રષ્ટાંતનો અર્થ શું હશે. તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્રષ્ટાંત દ્વારા, એ માટે કે જોતા તેઓ જુએ નહીં ને સાંભળતા તેઓ સમજે નહીં. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે, મારની કિનારીએ પડેલા તો સાંભળનારા છે. શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખે ને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ નહીં હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વખતે પાછા હટી જાય છે. જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓને વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. સારી જમીનમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે. વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે, કેમ કે પ્રગટ નહીં કરાશે એવું કંઈ છાનું નથી અને જણાશે નહીં તથા ઉઘાડું નહીં થશે એવું કંઈ ગુપ્ત પણ નથી. માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો, કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણ તેનું જે છે તે પણ લઈ લેવામાં આવશે. તેની મા તથા તેના ભાઈઓ તેને મળવા આવ્યા, પણ લોકની ભીડને લીધે તેઓ તેની નજીક જઈ શક્યા નહીં. તેને કોઈએ ખબર આપી કે તારી મા તથા તારા ભાઈઓ બહાર ઉભા રહ્યા છે, તેઓ તને મળવા માંગે છે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાળે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે. એ અરસામાં એક દિવસે તે પોતાના શિષ્યોની સાથે હોડી પર ચડ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે આપણે સરોવરને પેલે પાર જઈએ, અને તેઓ નીકળ્યા. તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો. સરોવર પર પવનનું તોફાન થયું જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યા અને તેઓ જોખમમાં આવી પડ્યા. તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે સ્વામી સ્વામી અમારો નાશ થાય છે. પછી તેણે ઉઠીને પવનને તથા પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ પડ્યા ને શાંતિ થઈ. તેણે તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે? તેઓ બીને અચરજ થયા અને અંદર અંદર કહ્યું કે આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે? ગાલિલની સામેના ગેરાસાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા. તે કિનારે ઉતર્યો ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો જેને ભૂતો વળગેલા હતા. તે ઘણા સમયથી કપડાં પહેરતો નહોતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો. તેણે ઈસુને જોયો ત્યારે તે બૂમ પાડીને તેની આગળ પડ્યો ને મોટે અવાજે બૂમ પાડી ને કહ્યું કે ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે. કારણ કે તેણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારે વારે તેને વળગતું હતું અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે ભૂત તેને રાનમાં હાંકી જતું હતું. ઈસુએ તેને પૂછ્યું કે તારું નામ શું છે? તેણે કહ્યું કે સેના, કેમ કે તેમાં ઘણા ભૂત બેઠા હતા. ભૂતોએ તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કર. હવે ત્યાં ઘણા ભૂંડોનું એક મોટું ટોળું પહાડ પર ચડતું હતું. તેઓએ તેને વિનંતી કરી કે અમને તેઓમાં પેસવાની રજા આપ. તેણે તેઓને રજા આપી. ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોના ટોળામાં બેઠા. તે ટોળું કરાળા પરથી સમુદ્રમાં ધસી પડીને ડૂબી મર્યું. જે થયું તે જોઈને ચરાવનારા નાસી ગયા અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું. જે થયું તે જોવા માટે લોક નીકળ્યા અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેને તેઓએ કપડાં પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો અને તેઓ બીધા. ભૂત વળગેલો માણસ સી રીતે સાજતો તે જેવું જોયું હતું તેઓએ તેમને કહ્યું. ગેરાસાનીઓના આસપાસના દેશમાંના સર્વ લોકોએ તેને વિનંતી કરી કે અમારી પાસેથી ચાલ્યો જા, કેમ કે તેઓને ઘણી દહેશત લાગી હતી. પછી હોડી પર ચડીને તે પાછો ગયો, પણ જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેણે ઈસુની સાથે રહેવાની વિનંતી કરી, પણ તેણે તેને વિદાય કરીને કહ્યું કે તારે ઘેર પાછો જા અને દેવે તારે માટે કેવા મોટા કામ કર્યા છે તે કહી જણાવ. તેણે જઈને ઈસુએ કેવા મોટા કામ તેને માટે કર્યા હતા તે આખા શહેરમાં પ્રગટ કર્યું. ઈસુ પાછો આવ્યો ત્યારે લોકોએ તેનો આવકાર કર્યો, કેમ કે બધા તેની વાટ જોતા હતા. જુઓ યાય નામ એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે મારે ઘેર આવ, કેમ કે તેને આશરે 12 વર્ષની એક દીકરી હતી. તે મરવા પડી હતી. તે જતો હતો તે દરમિયાન ઘણા લોકોએ તેના પર પડા પડી કરી. એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો. તેણે પોતાની બધી પૂંજી વૈદો પાછળ ખર્ચી નાખી હતી, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું. તેની પાછળ આવીને તેના કપડાંની કિનારીને અડકી અને તરત તેનો લોહીવા બંધ થયો. ત્યારે ઈસુએ પૂછ્યું કે મને કોણ અડક્યું? બધાએ ના પાડી. ત્યારે પિતર તથા જેઓ તેની સાથે હતા તેઓએ તેને કહ્યું કે સ્વામી, તારા ઉપર ઘણા લોક પડાપડી કરે છે અને તને ચગદી નાખે છે. પણ ઈસુએ તેઓને કહ્યું કે કોઈ મને અડક્યું ખરું, કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી. જ્યારે તે સ્ત્રીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી, ત્યારે તે ધ્રુજતી ધ્રુજતી આવી અને તેના પગ આગળ પડીને શા કારણથી તે તેને અડકી હતી, શી રીતે તરત સાજી થઈ હતી તે તેણે બધા લોકની આગળ તેને કહી સંભળાવ્યું. તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા. તે હજી બોલતો હતો એટલામાં સભાસ્થાના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે, ઉપદેશકને તસ્દી ન દે. પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે બીમા, માત્ર વિશ્વાસ કર એટલે તે સાજી થશે. તે ઘરમાં આવ્યો ત્યારે પિતર યાકૂબ યોહાન છોકરીના માતા પિતા સિવાય તેણે કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહીં. તેને માટે બધા રડતા ત્યાં વિલાપ કરતા હતા. પણ તેણે તેઓને કહ્યું કે રડો માં, કેમ કે તે મરી નથી ગઈ પણ ઊંઘે છે. તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો. પણ તેણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે હે છોકરી, ઉઠ. તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઉઠી અને તેણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો. તેના માતા પિતાએ અચરજ થયા, પણ તેણે તેઓને આજ્ઞા કરી કે જે કંઈ થયું છે તે કોઈને કહેતા નહીં. લૂકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. વળી દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માદાઓને સાજા કરવા તેણે તેઓને મોકલ્યા. તેણે તેઓને કહ્યું કે મુસાફરીને સારું તમે કંઈ પણ લેતા નહીં, લાકડી નહીં, જોણી નહીં, રોટલી નહીં કે નાણું પણ નહીં. વળી બબે અંગરખા રાખશો નહીં. જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં જ રહો ને ત્યાંથી જ નીકળો. તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો અંગીકાર કર્યો ન હોય તેટલાની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખજો. તેઓ ત્યાંથી નીકળ્યા અને ગામે ગામ સુવાર્તા પ્રગટ કરતા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા. હવે જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાય એમ કહેતા હતા કે યોહાન મુએલામાંથી ઉઠ્યો છે, પણ કેટલાય કહેતા હતા કે એલિયા પ્રગટ થયો, અને બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. હેરોદે કહ્યું કે મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું, પણ જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? અને તેણે તેને જોવા ચાહ્યું. ફિર તો એ પાછા આવીને તેઓએ જે જે કર્યું હતું તે તેને કહી સંભળાવ્યું. પછી તેઓને તેડીને બેતસાઇદા નામના શહેરમાં એકાંતમાં ગયો. પણ એ જાણીને ઘણા લોકો તેની પછવાડે ગયા અને તેણે તેઓનો આવકાર કરીને તેઓને દેવના રાજ્ય સંબંધી વાત પ્રગટ કરી અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કર્યા. દિવસ નમવા લાગ્યો ત્યારે 12 શિષ્યોએ આવીને તેને કહ્યું કે લોકોને વિદાય કર કે તેઓ આસપાસના ગામમાં તથા પરામાં જઈને ખાવાનું વેચાતું લે, કેમ કે આપણે ઉજ્જળ ઠેકાણે છીએ. પણ તેણે તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. તેઓએ તેને કહ્યું કે અમારી પાસે તો 5 રોટલી ને 2 માછલી સિવાય બીજું કંઈ નથી. અમે જઈને એ સઘળા લોકોને સારું ખાવાનું વેચાતું લાવીએ તો જ મળે, કેમ કે તેઓ આશરે 5000 પુરુષ હતા. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આશરે 50-50ની પંગતમાં તેઓને બેસાડો. તેઓએ તેમ કર્યું અને સર્વને બેસાડ્યા. પછી 5 રોટલી અને 2 માછલી લઈને તેણે આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ દીધો અને તે ભાંગીને લોકોને પીરસવા સર્વ શિષ્યોને આપી. તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયા અને છાંડેલા કકડા વીણીને તેઓએ 12 ટોપલી ભરી. તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો ત્યારે તેના શિષ્યો તેની સાથે હતા. તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે યોહાન બાપ્તિસ્ત, પણ કેટલાક કહે છે કે એલિયા, વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત, પણ તેણે તેઓને સખત આજ્ઞા આપી કે એ વાત કોઈને કહેતા નહીં. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દિવસે પાછા ઉઠવું જરૂરનું છે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્થ મુચકીને મારી પાછળ ચાલવું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જેવો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોવે અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તમારી વાતોને લીધે શરમાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના પિતાના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે પણ શરમાશે. પણ હું તમને સાફ કહું છું કે અહીં જે ઊભા છે તેઓ મારા કેટલાક એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. એ વાતો કહ્યાને આશરે 8 દિવસ પછી તે પિત્તર, યોહાન તે યાકુબને બોલાવીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ત્યારે જુઓ, બે પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમામાન દેખાતા હતા અને યરૂસાલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિત્તર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા જોયો. ત્યારે તેની સાથે જે બે પુરુષ હતા તેઓને પણ જોયા. તેઓ તેની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું કે સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે. તું કહે તો અમે 3 મારવા બાંધીએ, એક તારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે. પણ પોતે શું બોલતો હતો તે સમજતો નહોતો. તે બોલતો હતો એટલામાં એક વાદળું આવ્યું અને તેણે તેઓ પર છાયા કરી. તેઓ વાદળામાં બેઠા ત્યારે તેઓ બીધા. વાદળામાંથી એવી વાણી થઈ, આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો. તે વાણી થયા પછી ઈસુ એકલા દેખાયા. તેઓ છાન રહ્યા અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં. બીજે દિવસે તેઓ પહાડ પરથી ઉતર્યા ત્યારે ઘણા લોકો તેને મળ્યા. અને જુઓ, લોકોમાંથી એક માણસે ઘાંટો પાડીને કહ્યું કે ઉપદેશક, હું તને વિનંતી કરું છું કે મારા દીકરા પર કૃપા દ્રષ્ટિ કર, તે મારો એકનો એક પુત્ર છે ને કશુદાતમાં તેને વળગે છે, તે એકાએક બૂમ પાડે છે અને તે તેને એવો મરડી નાખે છે કે તેને ફીણ આવે છે અને તેને ઘણી ઈજા કરીને માન માર તેને છોડે છે. તેને કાઢવાની મેં તારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તે કાઢી શક્યા નહીં. ઈસુએ તેને તરાપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? તારા દીકરાને લાવ. તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો ને તેને તેના પિતાને પાછો સોંપ્યો. તેઓ બધા દેવના આવા મહાપરાક્રમથી વિસ્મિત થયા. પણ તેણે જે જે કર્યું તે સઘળું જોઈને સર્વ વિસ્મિત થતા હતા ત્યારે તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આ વચનો તમારા કાનમાં ઉતરવા દો, કેમ કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે. પણ એ વાત તેઓ સમજ્યા નહીં અને તેઓથી એ ગુપ્ત રખાય કે તેઓ તે સમજે નહીં અને તે સંબંધિત તેને પૂછતા તેઓ બીધા. તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય. પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. તેણે તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે. યોહાને તેને કહ્યું કે સ્વામી, અમે એક માણસને તારે નામે ભૂતોને કાઢતો જોયો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના ન કરો, કેમ કે જે કોઈ તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે. તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂસાલેમ જવા માટે પોતાનું મોં તે તરફ દ્રઢ રાખ્યું. તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા. તેઓ તેને સારું તૈયારી કરવા માટે સમૃદ્ધના એક ગામમાં ગયા. તેઓએ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરૂસાલેમ તરફ હતું. એ જોઈને તેના શિષ્ય યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા. તેઓ માર્ગે ચાલતા હતા, એવામાં કેટલાકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે તેને કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું પહેલા જઈને મારા પિતાને દાટું. પણ તેણે તેને કહ્યું કે મોઈલાઓને પોતાના મોઈલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. એકબીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલવેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ છે તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. લૂકની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 10મો. આ બિનાવ બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તે જગામાં તે પોતે જવાનો હતો ત્યાં તેઓ મારા બબ્બેને પોતાની આગળ મોકલ્યા. તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે, માટે તમે ફસલના માલિકની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે. ચાલ્યા જાઓ, જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું. થેલી કે જોણી કે જોડા લેતા નહીં અને માર્ગે કોઈને સલામ પણ કરતા નહીં. વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. તેને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતા પીતા રહો, કેમ કે મજૂર પોતાના મુસારાને યોગ્ય છે. ઘેર ઘેર જતા નહીં. જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. તેઓ મારા માદાઓને સાજા કરો અને તેઓને કહો કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. પણ જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી પાસે ખંખેરી નાખીએ છીએ, તો પણ એટલું જાણજો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હું તમને કહું છું કે તે દિવસે તે શહેરના કરતા સદોમના હાલ સહેલ થશે. ઓ ખોરાઝિન, તને હાય હાય. ઓ બેતસેદા, તને હાય હાય, કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તુર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ક્યાર નોએ ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. તથાપી ન્યાયકાળે તમારા કરતા તુર તથા સિદોનને સહેલું પડશે. વળી ઓ કફરનહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી ઊંચું નંખાશે. જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે, અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે, અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે. તે 70 હરખાતા હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. તેણે તેઓને કહ્યું કે મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. જુઓ, મેં તમને સર્પો તથા વીંછુઓ પર પગ મૂકવાનો આ શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઇજા થશે નહીં, પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાઓમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાઓ. તે જ વખતે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો કે ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના માલિક, હું તારી સ્તુતિ કરું છું એ જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા પિતા, કેમ કે એ તને સારું લાગ્યું. મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, અને દીકરો કોણ છે એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી, તેમજ પિતા કોણ છે એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજા કોઈ જાણતો નથી. તેના શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ છે તેઓને ધન્ય છે, કેમ કે હું તમને કહું છું કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહીં, અને તમે જે સાંભળો છો તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહીં. જુઓ, એક પંડિતે ઉભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર, તારા ખરા હૃદયથી, તારા ખરા જીવથી, તારા પૂરા સામર્થ્યથી, તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પણ પ્રેમ રાખવો. એણે તેને કહ્યું કે તેણે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂસાલમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના કપડાં ઉતારી લઈને ત્યાં તેને મારીને તેને અધમો મૂકીને ચાલ્યા ગયા. દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તેને જોઈને બીજા માર્ગે થઈને ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. પણ એક સમૃહની માર્ગે ચાલતા ચાલતા ત્યાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. તેની પાસે ગયો, તેના ઘા પર તેલ અને દ્રાક્ષ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. બીજે દિવસે તેણે બે દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ થયો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું કે તું જઈને તે પ્રમાણે કર. તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાની ઘેર તેને પરણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે પ્રભુ, મારી બહેને મને કામ કરવાની એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહે કે તે મને સહાય કરે. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. લૂકની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય 11મો. તે એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા પિતા, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ, અને અમારા પાપ અમને માફ કર કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ, અને અમને પરીક્ષામાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈને મિત્ર હોય અને મધરાતે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, કેમ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, તો શું તે અંદરથી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે, હું તો ઉઠીને તેને આપી નથી શકતો. હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે, તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જોઈએ તેટલી રોટલી તેને આપશે. હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે, કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને મળે છે, અને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો દીકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીછી આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. તે એક મૂંગા ભૂતને કાઢતો હતો. તે ભૂત નીકળ્યા પછી તે મૂંગો બોલ્યો, તેથી લોકો અચરજ થયા. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે ભૂતોના સરદાર બાલ ઝબુલની મદદથી તે ભૂતોને કાઢે છે. બીજાઓએ તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માંગી, પણ તેઓના વિચાર જાણીને તેણે તેઓને કહ્યું કે જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જળ થાય છે, અને તે ઘરમાં અને જે ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે. જો શૈતાન પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ન ભે? કેમ કે તમે કહો છો કે બાલ ઝબુલની મદદથી હું ભૂતોને કાઢું છું. જો હું બાલ ઝબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સહી સલામત રહે છે, પણ જ્યારે તેના કરતા કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેના જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો તે સર્વ તે તેની પાસેથી લઈ લે છે અને તેની લૂંટ વહેંચે છે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે. અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગાઓમાં વિસામો શોધતો ફરે છે, પણ તે મળતો નથી ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી હું નીકળ્યો ત્યાં હું પાછો જઈશ. જ્યારે તે આવે છે ત્યારે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલુમ પડે છે. પછી તે જઈને પોતાના કરતા ભૂંડા બીજા સાત આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ માહે આવીને ત્યાં રહે છે, અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ભૂંડી થાય છે. તે આ વાત કહેતો હતો ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેને કહ્યું કે જે ઉદરમાં તું રહ્યો અને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે. પણ તેણે કહ્યું કે તે કરતા જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે. લોકો સંખ્યાબંધ તેની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે આ પેઢી તો ભૂંડી પેઢી છે, તે નિશાની માંગે છે, પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહીં. કેમ કે જેમ યુના નિનવેયોને નિશાનીરૂપ થયો તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે. દક્ષિણની રાણી આ પેઢીના માણસોની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેઓને દોષી ઠરાવશે, કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી, અને જુઓ સુલેમાન કરતા અહીં એક મોટો છે. નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેને દોષી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો અને જુઓ યુનાના કરતા અહીં એક મોટો છે. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારને તેનું અજવાળું જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે, પણ તે ભૂંડી હોય છે ત્યારે આખું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય માટે સાવધાન રહે. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. તે બોલતો હતો ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેને નોતર્યો, અને તે અંદર જઈને જમવા બેઠો. જમવા પહેલા તે નાયો નહીં. તે જોઈને ફરોશી અચરજ થયો. પ્રભુએ તેને કહ્યું કે તમે ફરોશો તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો, પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાએ ભરેલું છે. અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ બનાવ્યું નહીં શું? પરંતુ અંદરની વસ્તુઓ દાન ધર્મમાં આપો અને જુઓ બધું તમને શુદ્ધ છે. પણ તમો ફરોશોને અફસોસ છે, કેમ કે તમે ફુદીનાનો સીતાબનો સઘળી વનસ્પતિનો દશાંશ આપો છો, પણ ન્યાય તથા દેવની પ્રીતિ તમે પડતા મૂકો છો. તમારે આ કરવા જોઈતા હતા અને એ મૂકવા જોઈતા ન હતા. તમો ફરોશોને અફસોસ છે, કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો ચૌટાઓમાં સલામો ચાહો છો. તમને અફસોસ છે, કેમ કે જે કબરો દેખાતી નથી અને જેના ઉપર માણસો અજાણતા ચાલે છે તેઓના જેવા તમે છો. ત્યારે પંડિતોમાંના એકે તેને કહ્યું કે ઉપદેશક, એમ કહેવાથી તું અમને પણ મેળા મારે છે. તેણે કહ્યું કે ઓ પંડિતો, તમને પણ અફસોસ છે, કારણ કે તમે માણસો પર એવા બોજ ચડાવો છો કે જે ઊંચકતા મહા મુસીબત પડે છે, અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાવવા દેતા નથી. તમને અફસોસ છે, કેમ કે જે પ્રબોધકોને તમારા પિતૃઓએ મારી નાખ્યા તેઓની કબરો તમે બાંધો છો, તો તમે સાક્ષી છો અને તમારા બાપદાદાઓના કામોને સંમતિ આપો છો, કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો બાંધો છો. એ માટે દેવના જ્ઞાને પણ કહ્યું કે હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે, જેથી જગતના આરંભથી સઘળા પ્રબોધકોના વેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે. હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખારિયા જે હોમયદી તથા પવિત્ર સ્થાનની વચ્ચે માર્યો ગયો તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવશે. તમે પંડિતોનો અફસોસ છે, કેમ કે તમે જ્ઞાનની કૂંચી લઈ લીધી છે. તમે પોતે અંદર બેઠા નથી અને જેઓ અંદર જવા ચાહતા હતા તેઓને તમે અટકાવ્યા છે. તે ત્યાંથી નીકળ્યો તે પછી શાસ્ત્રીઓ તથા ફરોશ જનૂનથી તેની સામે થઈને તેને ઘણી વાતો વિશે બોલવાને છંછેડવા લાગ્યા. તેના મોંમાંથી કંઈ વાત પકડી લેવા સારું તેઓ ટાંપી રહ્યા. લૂકની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 12મો. એટલામાં હજારો લોક એકઠા થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. ત્યારે સૌથી પહેલા તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે ફરોશના ખમીરથી સાવધાન રહો, તે તો ઢોંગ છે પણ પ્રગટ નહીં કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી અને નહીં જણાશે એવું કંઈ ગુપ્ત નથી. માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે. મારા મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે અને તે પછી બીજું કંઈ કરી ન શકે તેઓથી બીવો નહીં. પણ તમારે કોનાથી બીવું તે વિશે હું તમને ચેતવણી આપીશ. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીવો. હા, હું તમને કહું છું કે તેનાથી બીવો. શું 5 ચકલી 2 પૈસે વેચાતી નથી? તો પણ દેવની દ્રષ્ટિમાં તેઓમાંની એકે વિસરાયેલી નથી. પરંતુ તમારા માથાના નિમાળા પણ સરખા ગણાયેલા છે. બીઓમાં ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. હું તમને કહું છું કે માણસોની આગળ જે કોઈ તમને કબૂલ કરશે તેને દેવના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દેવના દૂતોની આગળ કરવામાં આવશે. જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે તેને તે માફ કરવામાં આવશે. પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહીં. જ્યારે તેઓ તમને સભાસ્થાનોમાં અને અધિપતિઓ તથા અધિકારીઓની આગળ લઈ જશે ત્યારે તમારે કેવી રીતે અથવા સ્વ ઉત્તર આપવો અથવા અમારે શું કહેવું તે વિશે ચિંતા ન કરો, કેમ કે તમારે જે કહેવું જોઈએ તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે. લોકોમાંથી એક જણે તેને કહ્યું કે ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે. તેણે તને કહ્યું કે ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણ ઠરાવ્યો? તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારને પાળી નાખીને હું તેના કરતા મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે માટે રાખી મૂકેલી છે, આરામ લે, હા પી આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ ત્યાં સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી તે એવો જ છે. તેણે પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો. અમે શું ખાઈશું તેમજ તમારા શરીરને સારું પણ ન કરો કે અમે શું પહેરીશું, કેમ કે ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર અધિક છે. કાગડાઓનો વિચાર કરો, તેઓ તો વાવતા નથી અને કાપતા પણ નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી, તો પણ દેવ તેઓનું પોષણ કરે છે. પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ ભર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો? ફૂલ ઝાડવાનો વિચાર કરો, તેઓ કેવા વધે છે? તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અમે શું ખાઈશું તથા શું પીશું તેની શોધ ન કરો અને મનમાં સંદેહ ન રાખો, કેમ કે જગતના લોકો એ સગળા વાના શોધે છે, પણ તમારા પિતા જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. ઓ નાની ટોળી બિહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે, તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. જીર્ણ નહીં થાય એવી થેલીઓ એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો. ત્યાં ચોર વાવતો નથી અને કીડો ખાઈ જતો નથી, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત રહેશે. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો. અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાત જુએ છે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારું દ્વાર ઉગાડે, તેઓના જેવા તમે થાઓ. જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે. જો તે બીજે પોરે આવે કે ત્રીજે પોરે આવે અને તેઓને એમ કરતા જુએ તો તે દાસોને ધન્ય છે. પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોય કે કઈ ઘડીએ ચોર આવશે તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. તમે પણ તૈયાર રહો, કેમ કે તમારા ધારવામાં નહીં હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે. પિતરે પૂછ્યું કે પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે? પ્રભુએ કહ્યું કે જેને તેનો માલિક પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે તેવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? જે દાસોને તેનો માલિક આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે. હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતા વાર લગાડે છે અને દાસોને તો દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાટો થવા માંડશે, તો જે દિવસે તે વાત જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તે ઘડીએ તે દાસનો માલિક આવશે ને તેને કાપી નાખીને તેનો ભાગ અવિશ્વાસની સાથે ઠરાવશે. જે દાસ પોતાના માલિકની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તે ઘણો માર ખાશે. પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કર્યું હશે તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માગવામાં આવશે. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા લેવાનું છે અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તેથી ઉલટું ફૂટ પાડવા આવ્યો છું. કેમ કે હવે એક ઘરમાં 5 ફૂટ પડશે એટલે 3 2ની સામા અને 2 3ની સામા થશે. પિતા દીકરાની સામો તથા દીકરો પિતાની સામો થશે. માં દીકરીની સામે, દીકરી પોતાની માની સામે થશે. સાસુ પોતાની વહુની સામે અને વહુ પોતાની સાસુની સામે થશે. એમ તેઓમાં ફૂટ પડશે. તેણે લોકોને પણ કહ્યું કે તમે પશ્ચિમથી વાદળી ચડતી જુઓ છો કે તરત તમે કહો છો કે ઝાપટું આવશે અને એમ જ થાય છે. જ્યારે દક્ષિણનો પવન વાય છે ત્યારે તમે કહો છો કે લૂ વાસે અને એમ જ થાય છે. ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું ઋતુ તમે પારખી જાણો છો તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા? અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી? તું તારા વાદીની પાસે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેઓથી છૂટકો પામવા સારું યત્ન કર. રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસી લઈ જાય અને ન્યાયાધીશ તને સિપાહીને સ્વાધીન કરે અને સિપાહી તને બંદીખાનામાં નાખે. હું તમને કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.
લૂકની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય.
લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 13. હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલિલેયનું લોહી તેઓના યજ્ઞો સાથે ભળી દીધું હતું તેઓ વિશે તેને કહી જણાવ્યું. તેણે તેઓનો ઉત્તર આપ્યો કે એ ગાલિલેયો પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલિલેયો કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તેજ પ્રમાણે નાશ પામશો. અથવા સિલોઆમાં જે 18 માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા તેઓ યરૂસાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ એમ જ નાશ પામશો. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીર પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે મળ્યું નહીં, તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે? તેણે તેનો ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ લાગે તો ઠીક, અને નહીં લાગે તો તેને કાપી નાખજે. વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. જો જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી રહી શકતી નહોતી. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે બાય, તારા મંદવાળથી તું છૂટી થઈ છે. તેણે તેના પર હાથ મૂક્યા કે તરત તે તટાર થઈ અને દેવની સ્તુતિ કરી. વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. માટે સભાસ્થાના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે 6 દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોએ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહીં. પણ પ્રભુએ તેનો ઉત્તર આપ્યો કે ઓ ઢોંગ્યો, તમારામાંનો હરેક પોતપોતાના બળદને ત્યાં ગધેડાને કોળમાંથી કાઢીને વિશ્રામવારે પાણી પાવા સારું લઈ જતો નથી? આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવી જોઈતી નહોતી શું? તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામાવાળા લજવાયા અને જે બધા મહિમાવંત કામો તેણે કર્યા તેને લીધે બધા લોક હર્ષ પામ્યા. એ પછી તેણે કહ્યું કે દેવનું રાજ્ય શાના જેવું છે અને હું તેને શાની ઉપમા આપું? તે રાયના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું તે વધીને મોટું ઝાડ થયું ને આકાશના પક્ષીઓ તેની ડાળીઓ પર વાસો કર્યો. વળી તેણે કહ્યું કે હું દેવના રાજ્યને શાની ઉપમા આપું? તે ખમીર જેવું છે, તેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં નાખ્યું અને પરિણામે તે બધો ખમીરવાળો થઈ ગયો. તે યરૂસલેમ તરફ મુસાફરી કરતા શહેર શહેર ગામે ગામ બોધ કરતો ગયો. એક જણે તેને કહ્યું કે પ્રભુ, તારણ પામનાર થોડા છે શું? તેણે તેઓને કહ્યું કે સાંકડા બારણામાં થઈને પેસવાને યત્ન કરો, કેમ કે હું તમને કહું છું કે ઘણા પેસવા ચાહશે પણ પેસી શકશે નહીં. જ્યારે ગરદણી ઉઠીને બારણું બંધ કરશે અને તમે બહાર ઉભા રહીને બારણું ઠોકવા માંડશો અને કહેશો કે પ્રભુ, અમારે સારું ઉઘાડ, અને તે તમને ઉત્તર આપશે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી, ત્યારે તમે કહેવા લાગશો કે અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તે અમારા રસ્તામાં બોધ કર્યો હતો. તે તમને કહેશે કે હું તમને ખચિત કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી. રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ. જ્યારે તમે ઇબ્રાહીમને, ઇસાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે રડશો, દાંત પીશો. તેઓ પૂર્વ તથા પશ્ચિમથી, ઉત્તર તથા દક્ષિણથી આવીને દેવના રાજ્યમાં પેસશે. જો કેટલાક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને કેટલાક જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે. એ જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેની પાસે આવીને કહ્યું કે અહીંથી નીકળી જા, કેમ કે હેરોદ તને મારી નાખવા ચાહે છે. તેઓને તેણે કહ્યું કે તમે જેને તે લોકડાને કહો કે જુઓ, આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ, તો પણ આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરૂસાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી. ઓ યરૂસાલેમ, યરૂસાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલનારાઓને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે એકઠા કરે છે, તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવા ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારું ઘર તમારે સારું ઉજ્જળ કરી મૂકવામાં આવ્યું છે. હું તમને કહું છું કે તમે કહેશો કે પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી. લૂકની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 14મો. ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામ વારે તે રોટલી ખાવા ગયો ત્યારે તેઓ તેના પર તાકી રહ્યા હતા. એક માણસ તેની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો. ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું કે વિશ્રામ વારે સારું કરવું ઉચિત છે કે નહીં, પણ તેઓ છાના રહ્યા. તેણે તેને પકડીને સાજો કર્યો અને તેને જવા દીધો. તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય તો વિશ્રામ વારે તેને તરત નહીં કાઢે છું? એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેને આપી શક્યા નહીં. નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા તે જોઈને તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ. રખેને તારક કરતા કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય અને જેણે તને તથા તેને નોતર્યો તે આવીને તને કહે કે એને જગા આપ, ત્યારે તારે લજવાઈને સૌથી નીચે જગ્યાએ બેસવું પડશે. પણ કોઈ તને નોતરે ત્યારે સૌથી નીચે જગ્યાએ જેને બેસ, કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે મિત્ર ઉપર આવ, ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. જેણે તેને નોતર્યો હતો તેને પણ તેણે કહ્યું કે જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું આપે ત્યારે તારા મિત્રોને, તારા ભાઈઓને, તારા સગાઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ, રખેને તેઓ પણ તને પાછા નોતરે અને તને બદલો મળે. પણ જ્યારે તું મિજબાની આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવ, તેથી તું ધન્ય થશે. કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે. એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો, હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકેમત બહાનું કાઢવા લાગ્યા. પહેલાં તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. બીજાએ તેને કહ્યું કે મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. પછી તે દાસે આવીને પોતાના માલિકને એ વાતો કહી ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં બોલાવી લાવ. તે દાસે કહ્યું કે સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે. માલિકે દાસને કહ્યું કે સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ કે મારું ઘર ભરાઈ જાય, કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. હવે ઘણા લોકો તેની સાથે જતા હતા. તેઓને તેણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા માંગે પણ પહેલ વહેલા બેસીને ખર્ચ નહીં કાઢે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં, રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મસ્કરી કરવા લાગે અને કહે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં. અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે ચઢાઈ કરવા જતા પહેલા બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકો લઈને મારી પાસે આવે છે તેની સામે હું 10,000થી થઈ શકીશ કે નહીં તો બીજો હજુ ઘણે દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે. એ પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પણ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય તો તે સાથી ખારું કરી શકાશે? જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી, પણ માણસો તેને બહાર નાખી દે છે. તેને સાંભળવાને કાન છે, તેને સાંભળવું. લૂકની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 15મો. હવે તેનું સાંભળવા માટે સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહીં જાય, અને તે તેને મળે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને મળે ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહીં કરે. તે તેને મળે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી તે મને મળી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે પિતા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા પિતાની પાસે જઈશ અને તેને કહીશ કે પિતા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના પિતાની પાસે ગયો અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે પિતા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ પિતાએ પોતાના નોકરને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને તેને પહેરાવો, તેને હાથે વીંટી પહેરાવો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ, કેમ કે આ મારો દીકરો મરેલો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે. ત્યારે તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. પણ તે ગુસ્સે થયો અને અંદર જવાને રાજી નહોતો ત્યારે તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી. પણ તેના પિતાને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કસબણની સાથે તારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તેણે તેને સારું પાળેલ વાછળ અને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગડું તારું જ છે. તને ખુશી થવું તે હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરેલો હતો અને તે પાછો જીવતો થયો છે, અને ખોવાયેલો હતો અને તે પાછો મળ્યો છે. લૂકની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 16મો. તેના શિષ્યોને કહ્યું કે એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો. તેની આગળ તેના ઉપર એવું તહમત મૂકવામાં આવ્યું કે તે તમારી મિલકત ઉડાવી દે છે. તેણે તને બોલાવીને પૂછ્યું કે તારે વિશે હું જે સાંભળું છું તે શું છે, તારા કારભારનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં. કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું, કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે, મારામાં ખોદવાની શક્તિ નથી, ભિક્ષા માંગતા મને શરમ આવે છે, તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરે, માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે. પછી તેણે પોતાના માલિકના દરેક દેણદારને બોલાવીને તેમાંના પહેલાને કહ્યું કે મારા માલિકનું તારે કેટલું દેવું છે. તેણે કહ્યું કે 100 માપ તેલ. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને જલ્દી બેસીને 50 લખ. પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે. તેણે કહ્યું કે 100 માપ ઘઉં. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને 80 લખ. તેના માલિકે અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારથી વર્ત્યો હતો, કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતા હોશિયાર હોય છે. હું તમને કહું છું કે અન્યાયપણાના દ્રવ્યોથી પોતાને માટે મિત્રો કરી લો, કેમ કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળ ન માનવામાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાય છે તે ઘણામાં પણ અન્યાય છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે, અને જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે. કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા. ફરોશીઓ દ્રવ્ય લોભી હતા, તેઓએ એ સઘળી વાતો સાંભળીને તેના ઠઠ્ઠા કર્યા. તેણે તેઓને કહ્યું કે તમે પોતાને માણસોની આગળ ન્યાય દેખાડો છો, પણ દેવ તમારા અંતઃકરણ જાણે છે, કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યુહાન સુધી હતા, તે વખતથી દેવના રાજ્યની સુવાતા પ્રગટ કરવામાં આવે છે અને હરેક માણસ તેમાં જબરજસ્તીથી પેસે છે. પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય તે કરતા આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે. જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે, અને વરે છોડેલી સ્ત્રીને જે પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામ એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો, વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતરામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું કે દીકરા, તારા જીવનમાં તું તારા સારા વાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડા વાના પામ્યો હતો, તે સંભાળ. પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે પિતા, હું તને વિનંતી કરું છું, તેને મારા પિતાને ઘેર મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તેઓને શાહેદી આપે, રખે ને તેઓ પણ આ પીડાને ઠેકાણા આવી પડે. પણ ઇબ્રાહીમે કહ્યું કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. તેણે કહ્યું કે ઇબ્રાહીમ, પિતા એમ નહીં, પણ જો કોઈ મોઇલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે, તો જો મોઇલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. લૂકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય.
તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ. કોઈ આ નાનામાંના એકને ઠોકર ખવડાવે એ કરતા તેની કોટે ઘંટીનું પડ્યું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તેને માટે સારું છે. સાવચેત રહો, જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. જો તે એક દિવસમાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી તરફ ફરીને કહે કે હું પસ્તાવું છું તો તેને માફ કર. પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. પ્રભુએ કહ્યું કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે તું ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનત. પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય તો એ ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ, તેથી ઉલટું શું તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે? તે દાસે તેની આજ્ઞા પાળી માટે તેનો આભાર માને છે શું? તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકર છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. યરૂસાલેમ જતા તે સમૃન તથા ગાલિલમાં થઈને જતો હતો. એ ગામમાં તે બેઠો એટલે 10 રક્તપિત્યા તેને સામા મળ્યા. તેઓએ દૂર ઉભા રહીને ઘાંટો પાડીને કહ્યું કે હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાંટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાસ્તાન દનવન પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃણી હતો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવા પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તેને બચાવ્યો છે. ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી, અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે. તેણે શિષ્યોને કહ્યું કે એવા દિવસો આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાં એકને તમે જોવા ચાહશો પણ તમે જોશો નહીં. તેઓ તમને કહેશે કે જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, તમે જતા નહીં અને તેમની પાછળ ચાલતા નહીં, કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજા દિશા સુધી આકાશમાં પ્રકાશે છે, તે માણસના દીકરાનું પોતાના સમયમાં થશે, પણ તે પહેલા તેને ઘણું સહેવું પડશે અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. જેમ નૂના દિવસોમાં થયું તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂ વહાણમાં બેઠો અને જળપ્રલય આવીને બધાનો નાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. તેમાં જુલોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોપતા અને બાંધતા હતા. પણ લોત સદોમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો. જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. તે દિવસે જે ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઉતરવું નહીં, જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહીં. લોતની પત્નીને સંભાળો, જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે તે તેને ખોશે, અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે. હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં બે જણ હશે, તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રી સાથે દડતી હશે, તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. ખેતરમાં બે જણ હશે, તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મુકાશે. તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં? તેણે તેઓને કહ્યું કે જ્યાં મોદું હશે ત્યાં ગીધો પણ એકઠા થશે. લૂકની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 18મો. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવવા માટે તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવથી બીતો નહોતો, તેમજ માણસને ગણકારતો નહોતો. તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવ. કેટલીક મુદત સુધી તે એમ કરવા જ ઇચ્છતો નહોતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્તી દે છે, માટે હું તેને દાદ અપાવીશ. રખેને તે વારે ઘડી આવીને મને થકવે. પ્રભુએ કહ્યું કે તે અન્યાય ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે. પણ તું માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ મળશે શું? કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેના દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઉભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ દૂર ઉભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાય ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. તેઓ તેની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તે તેઓને સ્પર્શ કરે, પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા. પણ તુઈસુએ તેઓની પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય તેવાઓનું છે. હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં નહીં જ પેસશે. એક અધિકારીએ તેને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું? ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે દેવ વિના ઉત્તમ કોઈ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠું શાહેદી ન પૂર, પોતાના માતા પિતાને માન આપ. તેણે કહ્યું કે બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું. એ સાંભળીને ઈસુએ તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રોને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે, અને પછી મારી પાછળ ચાલ. પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો, કેમ કે તે બહુ શ્રીમંત હતો. ઈસુએ તેના પર જોઈને કહ્યું કે જેઓની પાસે સંપત્તિ છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે. કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં પેસવું તે કરતા ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે. તે વાત સાંભળનારાઓએ પૂછ્યું કે તો કોણ તારણ પામી શકે? પણ તેણે કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે. પિતરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માતા પિતાને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે તે આ કાળમાં બહુ ગણા તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં. તેણે બારેને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂસાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકો જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે, કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે, તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂંકશે, વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તે પાછું ઉઠશે. પણ તેમાંનું કંઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહીં. આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહીં. તે યરીખો પાસે આવતો હતો ત્યારે માર્ગની કિનારીએ ભીખ માંગતો એક આંધળો બેઠેલો હતો. ઘણા લોકોને પાસે થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું કે આ શું હશે? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી પાસે તેને જાય છે. તેણે બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. તેઓ આગળ જતા હતા. તેઓએ તેને ધમકાવ્યો કે છાનો રહે, પણ તેણે વિશેષ ઘાંટો પાડીને કહ્યું કે દાઉદના દીકરા, મારા પર દયા કર. ઈસુએ ઉભા રહીને તેને પોતાની પાસે આવવાનો હુકમ કર્યો અને તે પાસે આવ્યો ત્યારે તેણે તેને પૂછ્યું કે હું તારે માટે શું કરું, તારી શી ઈચ્છા છે? તેણે કહ્યું કે પ્રભુ, હું દેખતો થાઉં. ઈસુએ તેને કહ્યું કે તું દેખતો થા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તરત તે દેખતો થયો અને દેવનો મહિમા પ્રગટ કરતો તે તેની પાછળ ચાલ્યો. તે જોઈને બધા લોકોએ દેવની આભાર સ્તુતિ કરી. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 19. લૂકની લખેલી સુવાર્તા એનો 19 અધ્યાય. તે યરીખોમાં થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો. તે દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવાની કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાખી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે. જાખીએ ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને ચાર ગણું પાછું આપીશ. ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે. તેઓ આ વાતો સાંભળતા હતા ત્યારે તેણે એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરૂસાલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. માટે તેણે કહ્યું કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછા આવવાનો ઇરાદો રાખીને દૂર દેશમાં ગયો. તેણે પોતાના 10 ચાકરોને બોલાવીને તેઓને 10 મોહર આપીને કહ્યું કે હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો. પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા અને તેની પાછળ એલચીઓને મોકલીને કહ્યું કે એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી. તે રાજ્ય મેળવીને પાછો આવ્યો ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે જાણે. ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. તેણે તેને કહ્યું કે શાબાસ ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, મારે 10 શહેરનો અધિકારી થા. બીજા આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહરે બીજી 5 મોહર પેદા કરી છે. તેણે તેને પણ કહ્યું કે તું પણ 5 શહેરનો ઉપરી થા. બીજા આવીને કહ્યું કે સાહેબ, જો તારી મોહર આ રહી, મેં રૂમાલમાં નાખીને તેને રાખી મૂકી હતી, કારણ કે હું તારાથી બીધો, કેમ કે તું કઠણ માણસ છે. ત્યાં જે મૂક્યું ન હોય તે તું ઉઠાવે છે અને ત્યાં જે વાવ્યું ન હોય તે તું કાપે છે. તેણે તેને કહ્યું કે ઓ ભૂંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું. એમ તું જાણતો હતો, માટે સાહુકારને ત્યાં મારું નાણું ત્યાં કેમ નહોતું આપ્યું કે હું આવીને વ્યાજ સુદ્ધા મારું વસૂલ કરત? પછી જેઓ પાસે ઉભા રહ્યા હતા તેઓને તેણે કહ્યું કે તેની પાસેથી તે મોહર લઈ લો અને જેની પાસે 10 મોહર છે તેને આપો. તેઓએ તેને કહ્યું કે સાહેબ, તેની પાસે તો 10 મોહર છે, હું તમને કહું છું કે જે કોઈની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. પરંતુ આ મારા વેરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો અને મારી આગળ મારી નાખો, એમ કહ્યા પછી તે યરૂશલેમને માર્ગે તેની પાછળ ચાલતો થયો. તે બેથફગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો ત્યારે તેના શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા કે પાસેના ગામમાં જાઓ, તેમાં પેસતા જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને છોડી લાવો. જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો તો એમ કહેજો કે પ્રભુને તેનો ખપ છે. જેઓને તેણે મોકલ્યા તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેમને પૂછ્યું કે તમે વછેરું કેમ છોડો છો? તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વછેરા પર પોતાના કપડાં નાખીને ઈસુને તેના પર બેસાડ્યો. તે જતો હતો ત્યારે તેઓએ પોતાના કપડાં માર્ગમાં પાથર્યા. તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યો ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સઘળાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ગાંઠે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો કે પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ. લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેને કહ્યું કે ઉપદેશક, તારા શિષ્યોને ધમકાવ. તેણે તેઓનો ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઉઠશે. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે હા તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે, કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તેને ઘેરો ગાલીને જ્યારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી મારી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. પછી તે મંદિરમાં ગયો અને વેચનારાઓને અંદરથી કાઢી મૂકવા લાગ્યો. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાનું કોતર કર્યું છે. તે રોજ મંદિરમાં બોધ કરતો હતો, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકના મુખ્યો તેને મારી નાખવાની કોશિશ કરતા હતા, પણ શું કરવું તે તેઓને સૂજ્યું નહીં, કેમ કે બધા લોક એકાગ્રચિત્તે તેનું સાંભળતા હતા. લૂકની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 20મો. તે વખતમાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા પાસે આવીને ઉભા રહ્યા. તેની સાથે વાત કરતા તેઓએ પૂછ્યું કે અમને કહે કે કયા અધિકારથી તું આ કામો કરે છે, અથવા આ અધિકાર તને કોણે આપ્યો છે? ત્યાં તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો, યોહાનનું બાપ્તિસ્મ આકાશથી હતું કે માણસોથી? તેઓ અંદરોઅંદર વિચાર કરવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો તે કહેશે કે તમે એનું કેમ માન્યું નહીં, પણ જો માણસોથી કહીએ તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. તેઓ ઉત્તર આપ્યો કે તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. તે લોકોને એક દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાડી રોપી ને તે ખેડૂતોને ઈજારે આપી અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. મોસમે તેણે ખેડૂતોને પાસે એક ચાકર મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે, પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. વળી તેણે બીજા ચાકરને મોકલ્યો, તેને પણ તેઓ મારીને તેને અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. તેણે વળી ત્રીજાને મોકલ્યો, તેને પણ તેઓ ઘાયલ કરીને બહાર કાઢ્યો. દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે હું શું કરું, મારા વાલા દીકરાને મોકલીશ તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે, પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ અંદર અંદર મનસુબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે. તેઓએ તેને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. એ સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ. પણ તેણે તેઓની તરફ જોઈને કહ્યું કે તો આ જે લખેલું છે તે શું છે? એટલે કે જે પથ્થરનો બાંધનારો નકાર કર્યો તે જ ખૂણાનો મથાળું થયો. તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે. શાસ્ત્રીઓએ તથા મુખ્ય આયોજકોએ તે જ વખતે તેના પર હાથ નાખવાની કોશિશ કરી, પણ તેઓ લોકથી બી ગયા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે. તેના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો ડોળ રાખનાર જાસૂસોને મોકલ્યા. એ સારું કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં અધિકારમાં સોંપી દે. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તારું કહેવું અને શીખવું સત્ય છે અને તું કોઈનું મોં રાખતો નથી, પણ સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે, તો આપણે કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં? પણ તેણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું કે મને એક દિનાર બતાવો, તેના પર કોની છાપ તથા કોનો લેખ છે? તેઓએ કહ્યું કે કૈસરના. ત્યારે તેણે તેઓને કહ્યું કે તો જે કૈસરના છે તે કૈસરને અને જે દેવના છે તે દેવને ભરી આપો. તેઓ આ વાતમાં તેને પકડી શક્યા નહીં અને તેના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા. સદુખીઓએ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાય કે તેની પાસે આવીને તેને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ પત્ની જીવતી છતાં નિસંતાન મરણ પામે તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. વારુ, સાત ભાઈ હતા. પહેલો સ્ત્રી પરણીને નિસંતાન મરણ પામ્યો, પછી બીજાએ તેને લીધી અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન વગર મરી ગયા. પછી સ્ત્રી પણ મરી ગઈ તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી. ઈસુએ તેઓને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે, પણ જેઓ તે જગતને તથા મોયલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી અને પરણાવતા નથી, કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે. વળી જાળવા નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહીમનો દેવ, ઇસાકનો દેવ, યાકૂબનો દેવ કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મોયલા ઉઠાડાય છે. હવે તે મરેલાનો દેવ નથી પણ જીવતાનો છે, કેમ કે સગળા તેને અર્થે જીવે છે. શાસ્ત્રીઓમાંના કેટલાયે ઉત્તર આપ્યો કે ઉપદેશક, તે ઠીક કહ્યું, અને એ પછી તેને કંઈ પૂછવાની તેઓની છાતી ચાલી નહીં. તેણે તેઓને કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો કેમ કહે છે? કેમ કે ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય? સગળા લોકના સાંભળતા તેણે પોતાના શિષ્યને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓ વિશેષ શિક્ષા ભોગવશે. લૂકની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 21મો. તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા તેણે જોયા. એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતી તેણે જોઈ. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ તે સગળાઓ કરતા વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિશે કેટલાયક વાત કરતા હતા ત્યારે તેણે કહ્યું કે આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાળી નહીં નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહીં। તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, તો એ ક્યારે થશે અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું ચિહ્ન થશે? તેણે તેઓને કહ્યું કે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો, કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે તે હું છું અને સમય પાસે આવ્યો છે, તમે તેઓની પાછળ જતા નહીં। જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહીં, કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ પણ એટલેથી જ અંત નથી। વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે અને મોટા મોટા ધરતીકંપો થશે, ત્યારે ઠામેઠામ દુકાળો પડશે, ત્યાં મરકીઓ ચાલશે અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે। પણ એ સર્વ થયા પહેલા મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાનાના અધિકારીને હવાલે કરશે અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જવાશે। એ તમારે સારું સાક્ષીરૂપ થઈ પડશે, માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી, કેમ કે હું તમને એવું મોહ તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં અને સામો પણ થઈ શકશે નહીં। વળી માતા પિતાથી, ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમને પરસ્વાધીન કરવામાં આવશે અને તમારામાંના કેટલાયકને તેઓ મારી નંખાવશે। વળી મારા નામને લીધે સગડા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહીં। તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો। જ્યારે યરૂસાલેમની ફોજોથી ઘેરાયેલું તમે જોશો ત્યારે જાણજો કે તેનો ઉજ્જળ થવાનો સમય પાસે આવ્યો છે। ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહીં, કેમ કે એ વેરવાળાનો દિવસ છે, જેથી જે જે લખેલું છે તે બધું પૂરું થાય। તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ દૂધ પીવડાવતી હશે તેઓને અફસોસ છે, કેમ કે દેશ પર મોટી વિપત્તિ અને લોક પર કોપ આવી પડશે। તેઓ તરવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે અને વિદેશીઓના સમય પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂસાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે। સૂરજ ચંદ્ર તારાઓમાં ચિહ્નો થશે, પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તેની વકીથી માણસો નિર્ગત થશે, કેમ કે આકાશમાંના પરાક્રમો હાલી ઉઠશે। ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે। પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે એમ સમજવું। તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે અંજીરી તથા સર્વ ઝાડો જુઓ, તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને પોતાની જાતે જાણો છો કે ઉનાળો નજીક આવ્યો છે, તેમજ તમે પણ આ સગડા થતા જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ્ય પાસે છે। હું તમને ખચિત કહું છું કે સગડા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહીં। આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેવાની નથી, પણ તમે પોતાના વિશે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી સંસારી ચિંતાથી તમારા મન જળ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે, કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ રહેનારા પર આવી પડશે। પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઉભા રહેવાને તમે પ્રબળ થાઓ। દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો, તેનું સાંભળવા માટે બધા લોક પરોળીઓ તેની પાસે મંદિરમાં આવતા હતા।
લૂકની લખેલી સુવાર્તા એનો 22મો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 22મો હવે બે ખમીર રોટલીનું પર્વ જે પાસ્કા કહેવાય છે તે પાસે આવ્યું તેને સી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા કેમ કે તેઓ લોકથી બીતા હતા યહુદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો જે 12માનો એક હતો તેમાં શૈતાન બેઠો ત્યાં જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને સી રીતે સ્વાધીન કરવો તે સંબંધે તેઓની સાથે મસલત કરી તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું તે તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ તે તાકી રહ્યો બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ તેના પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે માટે પાસ્કા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ એ વિશે તારી શી ઈચ્છા છે તેણે તેઓને કહ્યું કે શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તેમને સામો મળશે તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરના માલિકને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્કા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે તે તમને સરસામાન સહિત એક મોટી રૂમ તમને બતાવશે ત્યાં તમે તૈયારી કરો તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓ પાસ્કા તૈયાર કર્યું વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેતો પણ બેઠા તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનું નથી તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને અંદરોઅંદર વહેંચો કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે મારી યાદગીરીમાં આ કરો તે જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે પણ જુઓ જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે તેઓ અંદર પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થયો તેણે તેઓને કહ્યું કે વિદેશીઓના રાજાઓ તેમના પર માલિકપણું કરે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે પણ તમે એવા ન થાઓ પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું અને જે આગેવાન હોય તેણે સેવા કરનારના જેવા થવું કેમ કે આ બેમાં કયો મોટો છે જમવા બેસનાર કે સેવા કરનાર શું જમવા બેસનાર મોટો નથી પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું મારા પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ અને તમે ઇઝરાયેલના 12 કુળો ન્યાય ઠરાવતા રાજ્યાસનો પર બેસશો સિમોન સિમોન જો શૈતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માંગ્યા પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે તેણે તેને કહ્યું કે પ્રભુ હું તારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું તેણે તેને કહ્યું કે પિતર હું તને કહું છું કે આજ મરઘો બોલ્યા અગાઉ હું તેને ઓળખતો નથી એમ કહીને તું 3 વાર મારો નકાર કરશે પછી તેણે તેઓને પૂછ્યું કે જ્યારે થેલી તથા જોણું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી તેઓએ કહ્યું કે કશાની નહીં
ત્યારે તેણે તેઓને કહ્યું કે પણ હમણાં જેની પાસે તૈયારી હોય તે રાખે અને જોણું પણ રાખે, અને જેની પાસે તરવાર નહીં હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે. કેમ કે હું તમને કહું છું કે અપરાધીઓની સાથે તે ગણાયો એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિશેની વાતો પૂરી થાય છે. તેઓએ કહ્યું કે પ્રભુ, જો બે તરવાર આ રહી. તેણે તેઓને કહ્યું કે એ બસ છે. બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો. શિષ્યો પણ તેની પાછળ પાછળ ગયા. તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આશરે પથ્થર ફેંકાય એટલે દૂર તે તેઓથી દૂર ગયો અને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે પિતા, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો આ પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આકાશમાંથી દૂત તેને બળ આપતો દેખાયો. તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસો જમીન પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછો આવ્યો ત્યારે તેણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા. તેણે તેઓને કહ્યું કે કેમ ઊંઘો છો, ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. તેજી બોલતો હતો એટલામાં તો ઘણા લોક આવ્યા અને યહુદા કરીને બારમાનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો, પણ ઈસુએ તેને પૂછ્યું કે યહુદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે? જેઓ તેની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેને પૂછ્યું, પ્રભુ, અમે તરવાર મારીએ શું? તેઓમાંના એકે મુખ્ય યાજકના ચાકરને ઝટકો મારીને જમણો ખાન કાપી નાખ્યો. પણ ઈસુએ ઉત્તર આપ્યો કે આટલું જ થવા દો. તેણે તેના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેની સાથે આવ્યા હતા તેઓને ઈસુએ કહ્યું કે જેમ તમે લૂંટારાની પાસે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું? હું રોજ તમારી સાથે મંદિરમાં હતો ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા, પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે. તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા, પણ પિત્તર દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો હતો. ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા ત્યારે પિત્તર તેઓની વચમાં બેઠો. એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું કે આ માણસ પણ તેની સાથે હતો, પણ તેણે નકાર કરીને કહ્યું કે ભાઈ, હું તેને ઓળખતો નથી. પછી થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે તું પણ તેઓમાંનો એક છે, પણ પિતરે કહ્યું કે અરે ભાઈ, હું એમાંનો નથી. આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું કે ખરેખર આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે ગાલિલનો છે. પણ પિતરે કહ્યું કે અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી. તે બોલતો હતો કે તરત મરઘો બોલ્યો. પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેણે તેને કહ્યું હતું કે આજ મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર મારો નકાર કરશે. એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું. પછી તે બહાર જઈને બહુ રડ્યો. જે માણસોના હવાલામાં ઈસુ હતો તેઓએ તેને ઠઠ્ઠા કરીને તેને માર માર્યો. તેઓએ તેની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે કહી બતાવ, તને કોણે માર્યો? તેઓએ તેની નિંદા કરીને તેની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું. દિવસ ઉગતા જ લોકના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ તેને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી, અને જો હું પૂછીશ તો તમે મને ઉત્તર આપવાના નથી. પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે. બધાએ કહ્યું કે તો શું તું દેવનો દીકરો છે? તેણે તેઓને કહ્યું કે તમે કહો છો કે હું તે છું. તેઓ કહ્યું કે હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે, કેમ કે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે. લૂકની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 23. પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પિલાતની પાસે લઈ ગયો. તેઓ તેના પર એવું તોહમત મૂકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકને ભૂલાવે છે અને કૈસરને ખંડી આપવાની મના કરે છે અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે. પિલાતે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે. પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું કે આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી, પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકને ઉશ્કેરે છે. પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે શું આ માણસ ગાલિલનો છે? તે હેરોદના તાવાનો છે એમ તેણે જાણ્યું. ત્યારે તેણે તેને હેરોદની પાસે મોકલ્યો. હેરોદ પોતે પણ તે સમયે યરૂસાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો, કેમ કે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું. તેને લીધે તે ઘણા દિવસથી તેને જોવા ઈચ્છતો હતો અને મારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી, પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના પર જુસ્સાથી તહમત મૂકતા ઉભા હતા. હેરોદે પોતાના સિપાહીઓ સહિત તેનો તુચકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તથા તેને ભપકાદાર વસ્ત્ર પહેરાને પિલાતની પાસે પાછો મોકલ્યો. તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા. આગળ તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમાં હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વ પર તેણે તેઓને સારું કોઈ એકને છોડી દેવો પડતો હતો. પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બરાબાસને અમારે માટે છોડી દે. એને તો શહેરમાં કંઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડાવવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા માટે, તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી, એને વધસ્તંભે જડાવો. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. તેઓ તેને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેની સાથે તેની ખાંધે વધસ્તંભ ચડાવ્યો કે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ સંખ્યાબંધ માણસો તેની પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું કે યરૂસાલેમની દીકરીઓ, મારે માટે રડો મા, પણ પોતાને માટે તથા પોતાના છોકરાને માટે રડો, કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે જેઓ વાંઢણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી અને જેઓએ કદી દૂધ પીવડાવ્યું નથી તેઓને ધન્ય છે. ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે અમારા પર પડો અને ટીકરાઓને કહેશે કે અમને ઢાંકી નાખો, કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહીં કરશે. વળી બીજા બે માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા માટે તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા. તેઓએ ત્યાં તેને ગુનેગારોમાં એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે ચડ્યા. ઈસુએ કહ્યું કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચીઠીઓ નાખીને તેઓએ તેના કપડાં અંદરોઅંદર વહેંચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેને ઠઠ્ઠા કર્યા અને પાછા આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પણ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તેમ જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારદેશમાં હોઈશ. હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પોર સુધી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ પિતા, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. જે લોક એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સર્વ જે થયું હતું તે જોઈને પોતાની છાટી કૂટતા પાછા ગયા. તેને સગડા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલિલમાંથી તેની પાછળ પાછળ આવતી હતી તેઓ દૂર ઉભા રહીને આ જોતા હતા. હવે યુસફ નામે ન્યાયસભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો. ત્યાં તેઓના મનસુબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું. તેણે તેને ઉતારીને શણને કપડે વીંટાડ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ સીધે મૂક્યું હતું તે પણ જોયું. એ પાછે આવીને સુગંધી અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તર વિશ્રામ લીધો. લૂકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય 24મો. અઠવાડિયાને પહેલે દિવસે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. તેઓ અંદર આવી પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહીં. એ સંબંધી તેઓ ગૂંચવામાં પડી હતી. ત્યારે ચળકતા કપડાં પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મોહિલામાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી પણ તે ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય ત્યાં વધસ્તંભે જડાય ત્યાં ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે, તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે તેઓએ આ વાતો પ્રેરિતોને કહી. તે મગદાલાની મરિયમ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને અંદર જોયું તો તેણે કપડાં એકલા પડેલા જોયા અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો. તે જ દિવસે તેઓમાંના બે એમોસ નામનું એક ગામ યરૂશાલેમથી 4 ગાંવ દૂર છે ત્યાં જતા હતા. આ બધી બનેલી બીનાઓ વિશે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદર અંદર સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો, પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તે ઉદાસ થઈને ઊભા રહ્યા. ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપ્યો કે શું યરૂસાલેમમાં રહેનારાઓમાંના એકલો તું જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતો? તેણે તેઓને પૂછ્યું કે કઈ બિનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી, જે દેવની આગળ તથા સઘળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. વળી કેવી રીતે મુખ્ય આજકોએ તથા અમારા અધિકારીઓ તેને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યો અને તેને વધસ્તંભે જડાવ્યો, તે સંબંધી સર્વ બિનાઓ. પણ અમે આશા રાખતા હતા કે જે ઇસ્રાયેલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આ ત્રીજો દિવસ થયો. વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, એટલે તેઓએ તેનું શબ્દ જોયું નહીં. ત્યારે તેઓએ આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે જેઓએ કહ્યું કે તે જીવતો છે. અમારી સાથેના કેટલાય કબર આગળ ગયા, ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને માલુમ પડ્યું, પણ તેને તેઓએ જોયો નહીં. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિ ના હો. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કર્યું. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે. તેઓની સાથે રહેવા સારું તે અંદર ગયો. તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો, પણ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું? તે જ ઘડીએ તે ઉઠીને યરૂસાલેમ તરફ પાછા વળ્યા અને 11 શિષ્યોને તથા તેઓની સાથેના માણસોને ત્યાં એકઠા થયેલા જોયા કે જેઓ કહેતા હતા કે પ્રભુ ખરેખર ઉઠ્યો છે અને સિમોનને દર્શન આપ્યું છે. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના ત્યાં રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું. એ વાતો તેઓ કહેતા હતા એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. તેણે તેઓને પૂછ્યું કે તમે કેમ ગભરાઓ છો અને તમારા મનમાં તર્ક વિતર્ક કેમ થાય છે? મારા હાથ તથા પગ જુઓ, એ હું પોતે છું. મને હાથ હડકાળીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હડકા છે તેમ આત્માને હોતા નથી. એ કયા પછી તેણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને બતાવ્યા. તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા અને આશ્ચર્ય પામતા હતા. ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને શેકેલી માછલીનો એક કકડો આપ્યો, તે લઈને તેણે તેઓની આગળ ખાધો. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દિવસે મોયલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરૂસાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. બેથાન્યાની સામે તેઓને બહાર લઈ જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. તે તેઓને આશીર્વાદ આપતો હતો એટલામાં તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂસાલેમમાં પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા.